महाराज दशरथ जी सुमंत ने एक अभिन्न सखा तरीके संबोधन करे सखा हे मित्र अने एटला एटले सुधी नहीं के मारा प्रिय मित्र एम कहीने सचिव धीर धरी कही मृदु बाणी बहुज विवेक पूर्वक खूबज संयम निवाणी थी बोल्या महाराज आप कई सामान्य थोड़ा छो आप ना मैं कई समझण शक्ति नहीं कि विवेक नहीं एवं थोड़ा महाराज तुम आप पंडित छो व्यवहार मा नीति मा आप जानकार छो अने आपने वधारे केवू उचित नथी आपने बधीज परिस्थिति खबर छे एटले धीर सुधीर आप कोई सामान्य नथी मात्र धीरज धारण करवा वाला सामान्य व्यक्ति नथी पण आप तो सुधीर छो घणाज स्थिर जेने ठरेल कहवाय अति ठरेल मानस होय एनो एनो समाजनी अंदर प्रतिभा एनो मोभो होय आ मानस बहुज ठरेल अने ठरेल छे एटले तो इंद्र ने जारे जारे स्वर्ग में जरूर पड़े ते महाराज दशरथ जी ने बोलावे એમની પાસે માર્ગદર્શન લે એમની પાસે મદદ લે એટલે સુમંતજી કહે છે આપ સમર્થ છો બધી જ રીતે આપ ઘણા એવા સમજુ છો કંઈક સમજણનો અભાવ હોય એવું પણ નથી એટલે મહારાજ દશરથજીએ જે કંઈ પૂછ્યું સખા રામ સિય લખન તહાં તહાં મોહી પહોંચાવ મિત્ર સંબોધન કર્યા પછીથી પણ સુમંતજી પોતાનો વિવેક એમનો એમ રાખ્યો છે ભલે આપે મને સખા કહ્યો હું તો બહુ નાનો માણસ છું પણ આપ કોઈ સામાન્ય નથી અને આવડા મોટા જો મારા મિત્ર હોય ધીર સુધીર મહારાજ તુમ પંડિત જ્ઞાન તમે જ્ઞાની છો પંડિત છો અને હું તો મારું સદભાગ્ય સમજુ કે આપે મને મિત્ર કહ્યો આવડા મોટા રાજાએ અને તે ભગવાનના પિતાએ એક સુમંત જેવા સચિવને કહ્યું મિત્ર આપની જે કઈ સ્થિતિ છે ધીર આપ તો ધુરંધર છો ધુરંધર એટલે ધુરાને ધારણ કરનાર રથ હોય કે બળદગાડું હોય ધુરા એટલે ધુસરી જોહરું કહીએ જોહરી બાંધેલી હોય અને જોહરી નીચે બળદ જોડવામાં આવે ને તો બળદને ધુરાને ધારણ કરનારો કહેવાય તો આપ તો વૃષભ સમાન છો આટલી મોટી સત્તા આટલી મોટી જવાબદારી તમારા ખભે છે ધુરંધર છો સામાન્ય નથી આપ આવી રીતે વ્યાકુળ થાઓ અને આવા નિર્બળ થઈ જાઓ એ આપને શોભતું નથી ધીર સુધીર ધુરંધર આટલા મોટા ધુરાને ધારણ કરવા વાળા છો હે દેવ અને દેવ કહીને કહ્યું તમારી કોટી મનુષ્યમાં નથી ઇન્દ્ર પણ જેની સહાય માગતો હોય અને ઇન્દ્ર જેને અર્ધ સિંહાસન ઉપર પોતાના આસનમાં સાથે બેસાડતો હોય એ કઈ સામાન્ય માણસ હોઈ શકે ખરો અને એટલા માટે કહ્યું દેવ સ્વર્ગના દેવોમાં આપ દેવ છો આપ ધીરે ધારણ કરો કોઈ સત્તાધીશ એવો હશે કે કોઈ સાધુ કે સંન્યાસીની ની પાસે જઈને બેઠો અને એની સેવા કરવા વાળો. અહીંયા એટલે સુધી કહ્યું, તમે આટલા ધીર સુધીર ધુરંધર અને દેવકોટીના છો, છતાંય આપ સાધુ સંતોના ચરણમાં બેસીને એમની સેવા કરવા વાળા છો. કેટલો સરસ ભાવ છે. સાધ સમાજ સદા હંમેશને માટે તમે સાધુઓને વશિષ્ઠજી, વિશ્વામિત્ર, યજ્ઞવલ્ક આ બધાને તમે સાથે રાખ્યા છે, બધા ઋષિઓને, અને ઋષિઓ પાસેથી બોધ લીધો છે, જ્ઞાન લીધું છે, માર્ગદર્શન લીધું છે કે રાજ્ય કેમ ચલાવવું. આવા ધુરંધર આટલી આટલું સામર્થ્ય હોવા છતાંય આપ એવા વિનમ્ર અને વિવેકી પણ છો, ભક્ત છો, ભગવાનના સાધુ સેવી છો, અને સાધુ સેવી હોવાને કારણે હું આપને કહું કે આવો વિલાપ આપને ન શો. ધુરંધર છો ને, આટલો મોટો બોજો એ વહન કરનાર હોય એને કંઈક થોડુંક એની પીઠ ઉપર નાની વસ્તુ મૂકી દીધી હોય એને શી પછાય, એને કંઈ પણ કષ્ટ ન પડે. જો સ્વર્ગના યુદ્ધને પણ પોતાના ખભે લઈ અને એને વિજય અપાવી શકતા હોય ઇન્દ્રને, આવું સામર્થ્ય જેની પાસે હોય એવા આપ બહુ જ ધીરજપૂર્વક શાંતિથી આપ વિચારો. આ જગતનો ક્રમ છે કે જેમ યથા ચક્રની ગતિ છે, ઉપર નીચે થયા જ કરે છે, ક્યારેક ઉપર ક્યારેક નીચે, ક્યારેક નીચે ક્યારેક ઉપર, એમ જીવનમાં સુખ દુઃખ રથના ચક્રની માફક ઉપર નીચે, નીચે ઉપર થતા જ રહેવાના. એટલે કંઈ પણ આવે છે એ રહેવા માટે નથી આવતું, જવા માટે જ આવે છે. દુઃખ આવે છે તો એક દિવસ જવાનું છે, સુખ આવ્યું છે તો પણ એક દિવસ જવાનું છે, સંયોગ થયો છે એનો વિયોગ એક દિવસ નિશ્ચિત છે જ. ધ્રુવમ જન્મ મૃત્યુ ચ જાતસ્ય હિ ધ્રુવમૃત્યુ. જે આમ સતત પરિવર્તનશીલ છે આ સૃષ્ટિ સમગ્ર, એટલા માટે એને જગત કહ્યું છે. જન્મયતિ ચ ગમયતિ ચ ઇતિ જગતા. સંસાર ધીરે ધીરે આગળ સરકતો જાય છે એનું નામ સંસાર. સમ્યક સમ્યક સરતી ઇતિ શરીર. આ શરીર પણ ધીમે 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 આગળ ખસતું વધતું જાય છે. એટલા માટે કહ્યું જન્મ મરણ સુખ દુઃખ બધા જ ભોગો છે, સુખ દુઃખ છે, બધા જન્મ મરણ જે કંઈ આ બધું છે એ આવવાનું જવાનું. જન્મ આવ્યો છે તો મૃત્યુ પણ આવવાનું નિશ્ચિત છે, ધ્રુવમ ચોક્કસ છે, દરેક વ્યક્તિને પાસે લખાયેલું છે જ, માત્ર બુકિંગ જ નથી, રિટર્ન ટિકિટ દરેકના હાથમાં છે. જન્મ મરણ સુમંતજી એ જ વાત કરી રહ્યા છે દશરથજીને, આપ વ્યાકુળ થઈ રહ્યા છો. સુખ હતા, દુઃખ આવ્યા છે, દુઃખ પણ જવાના છે, કઈ રહેવા ટકવાના નથી. બધું જ હાનિ લાભ પ્રિય મિલન વિયોગ, જે કંઈક લાભ હાનિ હોય એ બધું સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાયુધ્ય નૈવમ પાપમ અવાપી. માટે ઉભો થા, તારું કર્તવ્ય કર, એમ ભગવાન કૃષ્ણ જો અર્જુનને કહેતા હોય. તો અહીંયા સુમંતજી પણ ખૂબ જ સમજણપૂર્વક અને ધીર ગંભીર બનીને વિચારીને, એમને કે ઉપરછલા વાક્યો કાઢી નાખ્યા, અને પોતાના રાજા સાથે વાત કરી રહ્યા છે, કોઈ શેઠ માલિક જોડે. એટલે એક એક શબ્દ બોલતા વિચાર કરવો પડે. વિચારી વિચારીને શબ્દ બહાર કાઢવો પડે, નહીં તો અવિવેક ન થઈ જાય. વડીલો સાથેનો અવિવેક, બોલવાની અંદર એક એક પણ અછડતો શબ્દ ન આવે ત્યારે ત્યારે સમજવું કે એનામાં વિવેક છે, એનામાં વ્યવહાર. સુમંદજી, વિવેક અને વ્યવહારની અંદર એટલા બધા સજાગ છે, એટલા બધા સમજ્યું છે, એક શબ્દ આગળ પાછળ વધારાનો નહીં. આપણે તો એમ રોજે બોલ્યા કરતા હોઈશું, વાતે વાતે બોલ્યા કરીશું, એક શબ્દને બદલે બે શબ્દ વાપરતા હોઈએ, દરેક જગ્યાએ બબે શબ્દ વાપરતા હોય. બોલો, ટેવ ઘણા બધાને ટેવ હશે. લોટો બોટો લાવી જોઈ, ચા બા પીધી, દરેક જગ્યાએ ન કામનો એક શબ્દ વધારાનો વપરાય જ છે, વાપરીએ જ છે. પણ સુમંતજી એટલા બધા વિવેકથી કે મારા દશરથજી સાથે કોઈ પણ એક વધારાનો શબ્દ ન બોલાય કે જે અવિવેક રૂપ હોય, એટલે ખૂબ જ ધીર ગંભીર થઈને મારા સુમંતજી સમજાવી રહ્યા છે દશરથજીને કે તમે ધીર સુધીર છો અને આ જગતની અંદર બધું જ સમજવા વાળા છો. જન્મ શું છે, મરણ શું છે, સુખ છે, સુખ દુઃખ શું છે, આ બધું સમજો છો. હાની કંઈક ક્યારેક નુકસાન જાય, ક્યારેક હાર પણ આવે, જીત પણ આવે, અને મળવું અને જુદા પડવું એ પણ એક ક્રમ નિશ્ચિત છે. પણ છતાંય મળવામાં માણસ સુખી થઈ જાય છે અને છૂટા પડવાની અંદર દુઃખી થાય છે. આ બધાની અંદર જે સમત્વ જાળવી શકે, સમત્વમ યોગ ઉચ્યતે, પોતાની જાતને પકડી રાખી શકે, ગમે તે પરિસ્થિતિ આવી હોય તેની અંદર જ્યારે પણ દુઃખી ન થાય, ત્યારે છકી ન જાય, ધીર થઈને શાંતિથી સમજણપૂર્વક વિચારીને. એટલે મહારાજ, આપ તો ધીર સુધીર પંડિત છો, જ્ઞાની છો, અને આ જે કંઈ છે એ આજે આવ્યું છે તો કાલે જવાનું છે, અને એટલા માટે આપ ધીરજ ધારણ કરો.